एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार जयंती दलाल वार्ता उत्तरा ऑडियो पठन बीजल व्यास। छत सामे नजर टेकवी ने उत्तरा जागती पड़ी रही। एनी आँख में नींद न हती। छेला चार मास ज्यारथी ए श्रीधर साथे परणी तेनी एक एक क्षण जाने हजार हजार विषधरना डंक जेम एना स्वाभिमान ने कोरी रही हती। पड़खे ज श्रीधर आरामनी संतोषनी निंद्रा लेतो हतो। स्वामित्वना संतोष खातर उत्तरानो जमणो हाथ एणे पोताना माथा नीचे राख्यो हतो। स्वस्थतानी धन्यतानी मीठी मोहर एना चेहरे रमती हती। छत सामेथी उत्तराए एनी नजर श्रीधर सामे फेरवी। विजयनुं गुमान आ चेहरे केवू जड़कतू हतू। जाणे एना बिड़ायेला पोपचा सहेज फूलता नस्कोरा सहु एना विजयनो नाद गजवता हता। उत्तरा ए देखी ना शकी। एणे एनी नजरने पाछी छत तरफ फेरवी। अगणित वार एने याद आवी गयेली वस्तुओनी स्मृतिए पाछो हल्लो कर्यो। एनी नजरे चढ़ी एक कन्या नमणी सुंदर संगे मरमरनी पुतळी जेवी पूरद्वारनी वाँकी छटादार कमान जेवी एनी भ्रमरो हती। शबनम झीली स्वस्थ बनेली मोगरानी कड़ी जेवी नितरती एनी आँखो हती। पोते कमनीय छे ए ते जाणती हती पण हजु एनु गुमान एने न हतु। बधुं ज एने सुंदर लागतु हतु। कशुंय अरूप एने दीठू न हतु। एना कंठमां मीठी हलक हती। एनी नृत्य छटा गम्मे तेने मुग्ध करे तेवी हती। निजानंदमां ए मस्त हती। क्यांय ए दुखदर्द जोती अने तेनी आँखमां आँसू आवता पण गीत अने नृत्यनी साधनामां ए एने विसारे पाड़ती। दुनियाथी ए अजाण हती अने अजाण रहेवा पण मांगती हती। पण दुनिया पोतानी जातथी ए अजाण रहे एम क्यां इच्छती हती। एटले ज उत्तराने दुनियाए पोतानो परिचय करावी दीधो अने ए परिचये उत्तरा त्रासी उठी। अचानक ज पोताना तानमां मस्त उत्तराने समझायुं कि केटलीक जुवान पुरुष आँखो तेने भरखी रही हती। ए नजरमां एने एवी कशिक भयंकरता लागी कि ए समसमी रही। एने रानी पशुओनी याद आवी। एमां एने शिकार वृत्ति जणाई। ए टाळवा उतावळे पगले ए त्यांथी चाली तो स्पष्ट रीते पाछळथी તાળીનો અવાજ અને સિસોટી સંભળાયા। આ નજર આ તાળી આ સિસોટી શું હતા ઉત્તરાને એ ના સમજાયા પણ એથી તો એને કશો અદીઠ ભય લાગવા માંડ્યો। શું હતું આ? આ લોક એને આવી નજરે કેમ જોતા હતા અને એને કમકમા કેમ આવતા હતા? લે તુંય ખરી, આટલું રૂપ છે તે બિચારા કોઈ આંખ ભરીને જુએ પણ નહીં?
રૂપ
આંખ ભરીને જુએ? પોતે સોનેરી રજથી રંગાયેલી સંધ્યા હતી કે મીઠાઈની વાનગી હતી?
રૂપ
આંખ ભરીને જુએ? જનુને ચડેલો પવન એક જ ઝપાટે નાનકડા ટમટમતા દીવાને ઓલવી દે છે પણ એ જ પવન આગને ચામર ઢાળી વડવાનલ બનાવી મૂકે છે। દુનિયાના આ પહેલા જ્ઞાને ઉત્તરાના એક નાનકડા દીપકને બુઝાવી દીધો। ઉત્તરા વધુ એકાંતિક બની ગઈ। જે રૂપ લોકોને આંખ ભરવા મીઠું લાગતું હતું તેને એ આરસીમાં કલાકો લગી નિરખતી। ન જાણે કેમ પણ એ સામે પણ એને આંખ ભરવા જેવું શું હતું તે સમજાતું ન હતું અને આંખ ભરે એ સામે પણ એને વાંધો ન હતો। જ્યારે એ આંખમાં તૃષ્ણા અને લોલુપતાની ક્રૂરતાને પારખતી ત્યારે એને ધ્રુજારી વછૂટતી। ગરીબડા ઉલ્લાસે ગરદન ફુલાવતા પારેવડાને બિલાડીનો શિકાર થતા એણે જોયા હતા। પેલી નજર અને આ શિકાર વચ્ચે એને ન સમજાયું એવું સામ્ય હતું એટલું એને લાગ્યું। કશી નિરાધારીની ખાણમાં કોઈએ એને ધકેલી દીધી હોય એવું એને લાગ્યું। દુનિયાના આ પહેલા સંપર્કે એને એક બીજી વસ્તુની પણ જાણ કરી દીધી। એ સ્ત્રી હતી પણ એટલો જ માત્ર એનો અપરાધ ન હતો, એ રૂપાળી હતી। હા, આંખ ભરીને જુએ, તાળી મારે કે સિસોટી વગાડે, ક્યારેક કોઈ કોઈ ઠેકાણેથી કાંકરી પણ મારી લે એવી રૂપાળી હતી। બહાવરી આંખે એણે દુનિયાને જોવા માંડી। એણે જોયું કે દુનિયા માત્ર એની સાથે જ આમ નહોતી વર્તતી। બીજાઓને પણ રૂપાળા હોવાની સ્ત્રી હોવાની કિંમત ભરપાઈ કરવી પડતી હતી પણ એ હોશિયાર હતા। કંઈક અવનવી કિન્નાખોરીથી એ એનો બદલો લેતા। ઉત્તરા માટે કિંમત આપવી કે વસૂલ કરવી બંને અશક્ય હતા। સુંદરતા, કેટલાક સ્વપ્ન એણે સુંદરતાની ભાવના પર રચ્યા હતા। નિર્મળ પાશવી સ્વામિત્વના અણસાર સરખાથી દૂર રહેલા એ સ્વપ્ન પર દુનિયાના નવા અને ભયંકર દર્શને જડતાની ગ્રંથિના ઓળા પાથર્યા। ઉત્તરા વધુ આપરખી બની પણ સાથે એ વધુ સચેત પણ બની। કોક દ્રષ્ટિમાં રહેલી સરળતા કે ભક્તિ પણ હવે એ કંઈક વિકૃત થયેલી વસ્તુ જણાતી અને એથી એ વિશેષ તો એ આ આખી વસ્તુ સંપગ્ન બની તે હતું અને આટલું ઓછું હોય એમ હવે એના પર નનામાં પત્રો આવવા લાગ્યા। પોતાના અતિશયોક્તિ ભર્યા વર્ણનો ક્યારેક એને પોતાની જાતને ધન્ય માનવા પ્રેરતા, પણ જ્યાં એ જ અનહદ કાવ્યશક્તિ એમની માંગણીમાં પરિણમતી અને પોતાના દેહના અવયવોના અને અજાણ્યા એવા નામ સહિત એમાં છેડા કરતા, ત્યારે એને પોતાની જાત ઉપર ધિક્કાર વછૂટતો. આ બધું પોતાની માનવી તરીકેના સ્વમાન અને સ્વીકારથી વિરુદ્ધનું લાગતું. ઘણીવાર એને થતું, રૂપ હોવું અને સ્ત્રી હોવું એ તે શું ગુના જેવું છે? અને એ જ ગુનાની સજા પેલી લોલુપતા ભરેલી આંખો, નનામાં લેખો અને એમાં રહેલી એના રોમ રોમને આગની ચિનગારીથી જલાવી દેતી વાતો, કુત્સિત શબ્દો અને એથી પણ વધુ કુત્સિત અણસારા હતી. આ વાતો જો હોઈ શકે તો માત્ર બે નાના દ્વૈત મીટાઈ દઈ એક બનેલી વ્યક્તિ વચ્ચે જ હોઈ શકે. માત્ર એ સ્ત્રી હતી અને રૂપાળી હતી માટે કોઈ પણ રસ્તે જનારને આમ વર્તવાનો અધિકાર મળી જતો હતો? હાય રે રૂપ! મનની વરાળ એ ક્યારેક બહેનપણી આગળ ઠાલવતી. આ સેની સજા છે પાગલ? આ સજા નથી, આ તો તારું પરમ શસ્ત્ર છે. એની પટાબાજી શીખી લે અને જગતની જીત. બહેનપણીએ દુનિયાની સાથે વર્તવાની તરકીબ શીખવતી હોય તેમ કહ્યું, પણ ઉત્તરાને તો આ વસ્તુએ વધુ પરેશાન કરી મૂકી. એનું સ્ત્રીત્વ એ હથિયાર, એનું રૂપ એ શસ્ત્ર, અને આની પટાબાજી કરી એ કયું જગત જીતવાની હતી? અને બધા બ્રહ્માંડ જીતાતા હોય એનો શો અર્થ હતો? જીવન અને સુંદરતા આ શું આટલા પામર હતા? બહાવરી બની ઉત્તરા આનો જવાબ ઢૂંઢતી. સુખ, સંતોષ, જીવન, સૌંદર્ય સૌની એને કલ્પના હતી, છતાં આજ જો હકીકત હોય તો એ કલ્પના માત્ર ક્રૂર પરિહાસ હતી. ઉત્તરાએ મન મનાવ્યું કે દુનિયાથી અળગી રહેલી એ આ પરિસ્થિતિને જીતી શકશે. જીતી નહીં શકે તોય હારવું પડે એવી પરિસ્થિતિમાં તો નહીં જ મુકાય. રૂપ અને સ્ત્રીત્વને એ હથિયાર બનાવવા નહોતી ચાહતી. આખી એ સ્થિતિ એને પોતાના લોભ જેવી લાગતી હતી. મરીને જીવનારા વિશે એણે સાંભળ્યું હતું, પણ આ તો જીવન અને મરણ બંનેનો નકાર હતો, સ્વમાનનો ભંગ. કંઈક અનુચિત માનભંગ કરતી આદમ્યત નકારતી પરિસ્થિતિની ગુલામીનો સ્વીકાર એ મરણ હતું. એ મરણ પછી ભલે શ્વાસ ચાલુ હોય, જીવન સુરખીભર્યું, સંતોષી, સ્વમાની જીવન અશક્ય હતું. ના ના, એ જીવન જ ના હોઈ શકે, કારણ કે એમાં સુંદરતા ના હતી. એ તો હતી માત્ર હાડચામની ભૂખ, જંગલની રીત, પશુની રીત. સમજુ માણસ, અક્કલવાન હોવાનો દાવો કરતો માણસ પણ આટલો પ્રાકૃત, આટલો જડ, આટલો અબૂધ હતો? સ્ત્રી અને પુરુષ, ઉત્તરાની કલ્પના દોડતી હતી. જીવનનો આનંદ ભોગવતા, સુંદરતા, સરળતા લેતા અને દેતા. સ્ત્રી પુરુષને એ કલ્પતી હતી, ન હતી તેમાં લોલુપતા, ન હતા તેમાં કશાય કોઈના સ્વમાન કે આપરખાપણાને પડકારતા. સ્વામિત્વ કે હથિયારના ખડખડાટ જીવનને પૂર્ણ કરવાનો, જીવન માણવાનો આ જ એક માર્ગ હતો, પણ દુનિયાએ કેવો માર્ગ લીધો હતો? ખાંડ ખાઈ મોં ભાગી નાખી મીઠા પકવાનના સ્વાદથી અજાણ રહેનારને દુનિયા અણસમજુ કહે છે, ત્યારે આને દુનિયા શું કહેશે? પણ દુનિયા કયે મોંએ એને ભાંડશે? ઉત્તરાનું ચિત ચિંતામાં ડૂબી જતું. મથામણ છતાંય એને એક વસ્તુ નહોતી સમજાતી, દુનિયા આવી હતી? કલ્પનાનો છે ઉત્તરાને મૂંઝવી જતો. અને આટલું ઓછું હોય એમ જ ચિંતામાંથી એક નવી વાત જન્મી. ઉત્તરાને પોતાનામાં કશું ન સમજાય એવું પરિવર્તન થતું લાગ્યું. આને જ પેલાઓ સ્ત્રીતત્વની જાગૃતિ કહેતા હતા. અજાણે જ કશા અણચિંતવ્યા વિચારો દળકટક સાથે ઉતરી પડતા. આરસી સાથે સદા ઝઘડતી ઉત્તરા રૂપને સાપ ગણવાની હદ લગી આવેલી ઉત્તરા આરસીમાં પોતાનું પ્રતિબિંબ જોતા જ મલકી જતી. આ મલકાટ એના ગૂઢ મનોવ્યાપારને પણ નહોતો સમજાતો. બીજી જ પળે નફ્ફટ થઈ એ આરસી સામું જોતી, જાણે પેલી પ્રતિબિંબિત મૂર્તિને આહવાહન ન દેતી હોય, હું રૂપાળી છું હા, પણ સાથે જ કસી વેદના થતી હોય એમ એ ચહેરો કરમાઈ જતો. આ જ રૂપ, આ જ સ્ત્રીત્વ અને આ જ દુનિયા. ઉત્તરા રોઈ પડી. એનું દ્રવતું હૈયું પેલી નીતરતી આંખોમાં આવીને બેઠું. નિરાધારીનો એકરાર કોને કહેવો? પેલા જગત જીતવાની શિખામણ દેનારાઓને? એનો શો અર્થ હતો? જ્યાં દ્રષ્ટિ જ જુદી હતી, સુખ સંતોષના ખ્યાલ જ નિરાળા હતા, ત્યાં આવી વાતનો અર્થ જ ન હતો. બધાની ફરિયાદ હતી, ઉત્તરા અતડી થતી જતી હતી. બહેનપણીઓ મજાક કરતી હતી, બહેનવા હમણાં તો બહુ અભિમાની થયા છે, પણ રૂપરંગના અભિમાન ખોટા હા, શિખામણ આપ નિરાશાની કડવાસ. ઈર્ષા અને નરી સરળ મસ્તી સહુ એમાં સૂર પુરાવતા. સહુને મજાક ગમતી, માત્ર ઉત્તરા એથી ધૂંધવાતી. એક બાજુ ન કળાય એવો કસો તલસાટ એને સતાવી જતો. પેલા તલસાડ અને એ અંગે આવતા માનસિક પરિવર્તન સહુને આ હેમાળો અમાનુષી પાસવી જંગલી ગણાવતો. દુનિયાએ એની છેડ ચાલુ રાખી હતી. ના, હવે તો એ છેડ અણસારા, સિસોટી, તાળી અને નનામાં હલકટ કાગળોથી આગળ વધી ગઈ. મીઠાઈ પર માખ્યો બણબણે એમ ઉત્તરાની આજુબાજુ પુરુષોનું ઝૂંડ બણબણતું હતું. સહુ ઉત્તરાની આંખ પામવા યત્ન કરતા, કોક ચબરાકપણાનું પ્રદર્શન કરતા, કોક વારસાની મિલકત ઉડાવતા, સહુ એને આંજી દેવાનો યત્ન કરનારા હતા. એ પ્રશંસાના અવિરત વહેતા સુર, પ્રશંસા પામનારીને પોતાના કરવાની માલિકી હકે પોતાની કરવાની માંગણી જ હતી એમ જ ઉત્તરાને લાગતું. એની સાદી સમજ, એની કલ્પના, સુંદરતા અને જીવનના ખ્યાલ સહુ સમાનતાના હતા. જીવનના આનંદમાં કોઈ લેતું નથી, બધા દે જ છે એવી કાંક એની સમજ હતી. પણ આ કાદવ્યામાં તો માત્ર માલિકીપણું જ ખદબદતું હતું, સ્વામિત્વની બદબૂ એમાં હતી. સમાનતા મેળવવાની, જીવનમાં સાચું સુખ પામવાની, સ્વમાની રહેવાની એની કોશિશને દુનિયા બનાવટ સમજતી. કોકે એને માનુનીના નખરા પણ કહ્યા. એના હૈયામાં કેટલી સચ્ચાઈ હતી એ જોવા કોણ તૈયાર હતું? અને વળી પાછી એક નવી વાત આવી. પેલા રૂપ ભમરાઓએ નવી વાત એ કહેવા માંડી કે એ ગુલામ થવા તૈયાર હતા. બસ આખી એ વસ્તુ માત્ર સોદો બની જતી. કવિઓએ ગાયેલો પ્રેમ, સમાજના સ્તંભોએ ઉદબોધેલું જીવન, સહુનો ધર્મ માત્ર આટલામાં આવી રહ્યો હતો. વેચાવ, ગુલામ બનો, જીવનની સૌરભનો આ કેવો ક્રૂર ઉપહાસ હતો! ઉત્તરાનું મન વધુ ને વધુ ખિન્ન બનતું જતું હતું. એના હૈયામાં જ ખેલાતા પાણીપતને સમાવા જતા એ વધુ એકાંતિક, વધુ અતડી, વધુ આપરખી બનતી હતી. પાણી પર કાગળની હોડીઓ સરે એમ જીવન વહેણ પર બીજાને સરતા એ જોઈ રહેતી. કેટલા સુખી એ હતા! હા, એ સુખી હતા, કારણ કે એ જીવનને માત્ર ક્ષણિક આનંદની ઉછામણી સમજતા હતા. એમાં કંઈક શાશ્વત હોય છે, ચિરંજીવ હોય છે, પ્રેરણાદાયી હોય છે, એ એમાંથી કોણે જાણ્યું હતું? સુખ કોણે જાણ્યું છે? સુખ શું હોય છે? એ ક્યારેય માનવીને એનો તાગ મળ્યો છે? આંધળાનો હાથી? ઉત્તરાએ છત સામેથી નજર ઉઠાવી ફરી એકવાર શ્રીધરના ચહેરા પર ગોઠવી. કેવી સંતોષની નીંદમાં પડ્યો હતો! આરામની નિંદ્રા, સુખના સ્વપ્ન, વિજયનો મદ, જીવ ભરીને વરસાદ વરસાવી રહે છે તેવું કાંક શ્રીધરને ચહેરે રમતું હતું. આ શું હતું? શા માટે ઉત્તરા એમાં ભાગીદાર નથી થઈ શકતી? ઉત્તરાને એ પ્રસંગ યાદ આવ્યો ત્યારે રાત અને દિવસોની મથામણ પછી એણે શ્રીધર સાથે જીવનસંગી થવા કબૂલ્યું હતું. પોતાના હૈયાની એક એક વાત એણે શ્રીધરને કહી હતી. સ્વામિત્વની નફરતનો પણ એને ખુલ્લે દિલે એકરાર કરી દીધો હતો. એના રૂપ, એના સ્ત્રીતત્વની દુનિયાએ કરેલી અજુક્તિ છેડતી અને એના પોતાના પર નિભજેલા પરિણામ પણ એને કહ્યા. હું સાચી છું કે નહીં એ તો હું નથી જાણતી, પણ આ સિવાય મને બીજી કશી લાગણી નથી થતી. સુંદરતાના, મારા પોતાના જીવનના ખ્યાલ બનવા જોગ એ છે કે લાગણીથી ડંખાયેલા હોય, પણ આ વાત ઊંઘતા કે જાગતા હું ભૂલી નથી શકતી. શ્રીધરને મન તો આ જાણે કવિતા હતી. એણે કહ્યું, ઉત્તરા, તને પામીને હું મારી જાતને ધન્ય માનું છું. અન્ય મારા સદભાગ્યની અદેખાઈ કરે એમાં મને કોઈનો વાંક કાઢવા જેવું નથી લાગતું. રૂપ સાથે તારામાં તો હું એક ઉન્નત આત્મા જોઉં છું. હવે હું અને તું જુદા નથી રહેતા, હવે હું અને તું નહીં, આપણે. કેટલા મીઠા આશ્વાસન દેતા, નવજીવનની પ્રેરણા દેતા શબ્દો! ઉત્તરાને પોતાના તપ ફળ્યા લાગ્યા અને એ પરણ્યા. હજુ ઉત્તરાની આંખ આગળથી એ દ્રશ્યાવલી હટતી ના હતી. બધું ધન્ય હતું. હવે સ્વપ્નાની પાંખે ઉડવાનું ન હતું. સ્વપ્નાની તો ધરતી પર બિછાત કરી હતી, એ પર ધીરા પગલે ચાલવાનું હતું, જીવનનું સાફલ્ય પામવાનું હતું. ઉત્તરાને થયું, કલ્પનાએ કેવો અકલ્પ્યો દ્રોહ દીધો! હા, એ સપનાની જ બિછાત થઈ હતી, એને ધૂળ ભેળા જ કરીને ચાલવાનું હતું. ઉત્તરા એનો બધો મનોવ્યાપાર ભૂલી શકી ન હતી. એની ગાંઠ તો હૈયામાં ઊંડીને ઊંડી જડ ગાલીને બેઠી હતી. ક્યાંક એને વાંચ્યું પણ હતું, હાડમાં પડેલી કડી ઊંડી ઉતરીને હાડકા સાથે જડાઈ બેઠી હતી. જીવનની એક જ કસોટી, સુખ દુઃખનો એક જ નિષ્કર્ષ, અને એમાં શ્રીધર ક્યાં હતો? ઉત્તરાનું હૃદય ધડકી ઉઠ્યું. પેલો પ્રસંગ! ઉત્તરા શ્રીધરને વીંટળાઈ વળી હતી. ચારે આંખો એક જ તારે પરોવાયેલી હતી. બે હૈયા એક શ્વાસે ધબકતા હતા અને એણે પૂછ્યું, શ્રી, તું મને ચાહે છે? અંતરના ઊંડાણમાં ઘર કરી બેઠેલી શંકા એને વારંવાર એ જ પૂછવા પ્રેરતી અને એણે પૂછ્યું, અને શ્રીધરે શું જવાબ વાળ્યો? એણે ઉત્તરાને પોતાના બાહુમાં સમાવી દઈ જબરી ભીસ દીધી. ઉત્તરાના અધર પર એણે ચુંબન ચોડ્યું. એણે કંઈ જવાબ ના દીધો. પણ શ્રીધરની આંખમાં ઉત્તરાએ જવાબ વાંચી લીધો. હું તને ચાહું છું એની આથી વધુ કોઈ સાબિતી તારે જોઈએ છે? ઉત્તરાને જાણે કોઈએ પહાડના શિખર ઉપરથી ગબડાવી દીધી હોય એવું થયું. જેનો ભય હતો એ જ સાચું થયું. જે ટાળવાને એણે મથામણ કરી એ જ એના જીવનમાં આગળ આવીને ઊભું. તો એનો સ્વીકાર માત્ર એ સ્ત્રી હોવાના કારણે હતો? એના પ્રેમનો અંગીકાર માત્ર એ રૂપાળી હોવાથી થયો હતો? આ સ્વમાનભરી જિંદગી હતી? આ સમાનતા હતી? આ આપણેનો પાયો હતો? ઉત્તરાની વિચારમાળા તૂટી. ઊંઘમાં પડકું ફરતા શ્રીધરનો હાથ ઉત્તરાની છાતી પર પડ્યો. ઉત્તરાને કોઈએ બળતો અંગારો ચાપ્યો હોય એવું થયું. ઊંઘમાં આ પુરુષને એવો સ્વામીભાવ છોડતો ન હતો. એ માલિક હતો. ઉત્તરા સ્ત્રી હતી. એનું સર્વસ્વ એ પુરુષના ઉપભોગ માટે હતું. સ્ત્રી અને ગુલામ, પુરુષ અને સ્વામી. ઉત્તરાના અંતરમાં વલોપાત જાગ્યો. ના ના, આ જીવન જ ના હોઈ શકે. આ જો જીવન હોય તો એવા જીવનનો કશો અર્થ જ નથી. સ્વમાન વિનાનું જીવન, ઓસિયાળું જીવન, એ તો બદનામી છે. જીવન કદીએ બદનામી ના હોઈ શકે. ફરીથી એણે શ્રીધરના ચહેરા સામું જોયું. એ જ પરમ સંતોષનું તેજ ત્યાં હતું. વંકાયેલો હોઠ જાણે વક્રતાથી ઉત્તરાને કહેતો ના હોય, સ્ત્રી તું મારી છે, મારી છે. ઉત્તરાથી આ ના દેખી ખમાયું. સફાળીએ ઊભી થઈ ગઈ અને ચાલી નીકળી. અંધારી ચૌદસના તારાગણ એકમેક સાથે હોઠ બકતા જગતા હતા. જાણે ઉત્તરાને કહેતા ના હોય, જો આને સ્વમાન કહે છે, આને જિંદગી કહેવાય.